మే మాతా పితా మే స్వజన కులు కుటుం వంజ బంధుస్త్వమేవ ఏనాతో జ్ఞాన బద్ధ ప్రభు आप अमारू सर्वस्व छो आपज अमारू सर्वस्व छो तमेव सर्वम मम देव देव एटले जगत में बीजो कोई आधार नहीं जगत थी भले मानस निराधार थी जतो हो પણ ભગવત શરણમાં ભગવત જય મહારાજ ના સાનિધ્યમાં એ નીર આધાર થઈ જાય. જલ મધ્ય જય સે મીન સદા નીર આધાર. બસ જેમ જલ એનો આધાર છે માછલીનો, એમ આપ પણ મારા જીવનનો આધાર છે. તમે એવ સર્વમ જો આ એક ના તો પણ એ સંબંધ કેવો છે? જ્ઞાન બધા જ્ઞાન બધા ભલે લોહીનો નાતો ના હોય પણ જ્ઞાનનો નાતો, જ્ઞાનના સંબંધનો નાતો છે. માતા પિતા અને એ કુલ કુટુંબ પરિવાર એ રક્તનો સંબંધ હોય લોહીનો, પણ ગુરુ મહારાજ નું કુટુંબ અને એ પરિવાર એ જ્ઞાનનો સંબંધ. ત્યાં જે કઈ જીવન જીવવાની સાચી સમજણ મળી અને એના વડે આપણને આશ્રય મળ્યો એ જ્ઞાનનું કુટુંબ કહેવાય. જેને નાદ સંબંધ કહેવાય છે, શબ્દ આપે મંત્ર આપે એટલે નાદ, નાદ વડે જન્મ થયો અને બુંદ એટલે રક્ત બુંદ વીર્ય બુંદ એના વડે જન્મ થાય એ માતા પિતા છે. નાદ બુંદ નિજ નામ. તો શરીર અને જ્ઞાન બંનેનો સંબંધ છે. આ જીવનમાં સદગુરુ સાથે નાદનો જન્મ સંબંધ છે અને પરિવાર માતા પિતા સાથે બંધનો સંબંધ છે અને એની અંદર આપ અમારું સર્વસ્વ માતા પિતા આપ છો. તમેવ માતા ચ પિતા ત્વમેવ. કોઈને બાપ કેવો સહેલું છે? આમથા આમથા કોઈને રસ્તામાં જતા બાપ કહી શકશો ખરા? કોઈ અજાણી નહીં કોઈ અન્ય વ્યક્તિને પણ બાપ કહેવાશે ખરો? બાપ એ બાપ છે. છતાં એ સદગુરુને કહ્યું કે આપ મારા બાપ છો. કેટલું ઊંચું તત્વ હશે, કેટલી ઊંચી અવસ્થા હશે કે બાપ બીજાને કહેવાય જ નહીં, ક્યારેય ના કહેવાય, પણ ગુરુ બાપના કરતા પણ વિશેષ સ્થાન પ્રાપ્ત કરી શકે છે જીવનમાં. કારણ જે શરીરનો જન્મ અને શરીરનું અસ્તિત્વ એ તો ભૌતિક છે, પણ જયારે સાચી સમજણનું જ્ઞાન આપે અને એ નવો જન્મ થાય તે આધ્યાત્મિક છે. સદગુરુ જ્ઞાનનો આધ્યાત્મિક જન્મ આપે છે અને માતા પિતા શરીરના શરીર અને શરીરના વ્યવહારનો જન્મ આપે છે. તો પિતા તરીકે જે આપણું ભરણ પોષણ કરે છે પણ જ્ઞાનથી, જ્ઞાન વડે છે જે આપણને હંમેશા પોષણ કરે છે, માં તૃપ્ત કરે છે એટલે એનું નામ છે માં તૃપ્ત કરે છે અને પિતૃ. પિતા એનું પોષણ કરે છે, તૃપ્ત કરે છે, એટલા માટે પિતા છે. આવા એક નાતો, આવો એક સંબંધ જેને સદગુરુ સાથેનો આપણે ઉજાગર કરવાનો છે, એ નાતો બાંધવાનો છે. એ જ્ઞાતો જ્ઞાન બધા, અને સંબંધ ક્યાંથી બંધાય? જ્ઞાનથી. જ્ઞાન વડે સદગુરુ સાથેનો સંબંધ બંધાય છે, અને જ્ઞાનની અંદર જીવનનો ઉત્કર્ષ, જીવનની સાચી સમજણ અને જીવનની અંદર જીવન મુક્તિનો આનંદ મેળવવા માટે આ જ્ઞાનનો સંબંધ છે, કે જેના વડે સદગુરુ આપણને એક એવું જીવન આપે છે, એવું સમજણ વાળું, કે જેને દિવ્ય જીવન કહેવાય. અને દિવ્ય જીવનની અંદર ભગવત પ્રેમ હોય, આત્માનુભૂતિ હોય, અને દિવ્ય પ્રેમથી જે કંઈ આપે ને એમાં સંયમ હશે, સદાચાર હશે, સાત્વિકતા હશે, નિર્મળતા હશે, સદભાવ હશે, અને બધાની અંદર જીવન મુક્તિ અને જેને કહેવાય કે સદગતિ પણ એ આપનાર છે. અને આ બધું જીવનની અંદર ખૂબ જ જરૂરિયાત વાળું, અને એના વડે જ આપણે સાચું જીવન જીવી શકીએ છીએ, સારું અને સાચું. અને એ સદગુરુ આપવા વાળા છે, માતા પિતા ભૌતિક સંપત્તિનો વારસો આપશે કે મારા સંતાન સુખી થાય, ભલે સુખી કેટલા થાય તો એ તો એ જાણે, પણ સદગુરુ જે સંપત્તિ આપશે જ્ઞાનનો, સાત્વિકતાનો, સંયમનો, સદાચારનો, ધર્મનો, પ્રેમનો, એની અંદર તો ચોક્કસ એની ઉન્નતિ થવાની જ છે, એની પ્રગતિ થશે અને કાયમ સુખી જ રહેવાનું છે. જ્યારે માતા પિતાએ આપેલી સંપત્તિના વારસામાં સુખી થાય ને દુઃખી થાય, જ્યારે આ જ્ઞાન ને વિદ્યા આપે ને એ વાપરે ને વહેંચે તો ખૂટે નહીં, જય કૃતે વર્ધત એવ નિત્યમ, સત્સંગ ધનમ સર્વધન પ્રધાનમ. આ સત્સંગ છે જે અહીંયા સાંભળો છો, જે કઈ સારું લાગ્યું છે, જે યાદ રહ્યું છે, એ તમે બીજાની સાથે વાત કરવાના જ છો, અને એની સાથે વાત કરી એટલે તમારે એ તમારા મનની અંદર દ્રઢ થઈ ગયું, યાદ રહી ગયું, ત્યાં તો બહુ સરસ છે, યાદ રાખવા જેવું છે. આ છે પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા, જ્ઞાન, સત્સંગ. પ્રચ્છન્ન ધનમ, નાનું નહીં, નાનું સોનું નહીં, એ ધનનું કોઈ આંકલન ના કરી શકે. નિરૂપમ અનિરવધિ પુરુષ ભરત ભરત સમ અહી, નિરૂપમ નિરવધિ પુરુષ, એને કોઈ ઉપમા ના આપી શકાય, એને એની સાથે એની કોઈ અવધિ ના હોય, અફાટ અમાપ જેને કહેવાય, એમ સદગુરુનું જ્ઞાન પણ એના એ રીતે જ ઓળખાય. તમને અમાપ સુખ શાંતિ આપે, સંયમ સદાચાર આપે, લો પણ એ સદગુરુનો શબ્દ બોધ છે. અને પિતા છે, તમે માતા પિતા મે, એટલે સ્વાભાવિક છે પિતા પાસે જે કોઈ સંપન્નતા હશે, જે કોઈ સંપત્તિ છે, એ સંપત્તિ પોતાના સંતાનોને, પોતાના શિષ્યોને એ આપવાના જ છે. સર સંપત્તિ છે એ આપશે સદગુરુ, કારણ આપણે એમને બાપ કહ્યા છે. એમને પોતાને પણ છે કે આ શિષ્ય લાયક છે, તો એને બધું જ આપશે. વ્યવહારિક જગતની અંદર પણ પિતા લાયક પુત્ર ને બધું જ આપે, અને જો એના મલાયકાત ન હોય તો ન પણ આપે. પણ સદગુરુ તો પોતાના સદ શિષ્યને એમની પાસે જે કોઈ સંપત્તિ છે, તપની, ત્યાગની, સમર્પણની, એ બધી જ આપી દે. એટલે આ તારા માટે વૈરાગી સાધુ સંતો હોય ને, ગુરુ નિર્વાણ પામે એટલે એના માથા ઉપરની જટા ઉતારી લેવાની અને એના શિષ્યને જ્યાં હોય ને ત્યાંથી આગળ જોડાડી દે. તમે જોજો ઘણા 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 સંતોની આટલી મોટી જટા હોય છે, એ ગુરુ પરંપરાની સાચવેલી જટા હોય છે. અને એવી રીતે એને કઈ ગોથી હોય કે આમ ઉભા રહ્યા હોય તો નીચે આમ પથરાય લાંબે છે, એ સદગુરુ આપે છે. તો ભૌતિક વાત, પણ અધ્યાત્મની ઊંચાઈ પણ સદગુરુ આપશે. અને પિતા તરીકે સદગુરુ અધ્યાત્મની આટલી બધી ઊંચાઈ આપે તો સ્વાભાવિક છે, શોભે છે. બહુ સરસ વાત. એમ આપણે સાકર વર્ષા હોય અને એને મંચ ઉપર ચડીને પછી સાકર ઉછાળીએ, બધા જોવાનું, ઓહો મહારાજ આટલે ઊંચે ઉભા છે, પેલા ઊંચે છે ને એ મહારાજ, કેમ એનું નામ ઊંચાઈ, એનો પરિચય. સદગુરુ પણ જયારે જીવનની અંદર આધ્યાત્મિક ઊંચાઈ આપે ને, દરેકને જોવાનું મન થાય, ઓહ આ તો પેલા છે, બહુ સારા મહાન સંત છે, તપસ્વી સંત છે. તો પિતા તરીકે સદગુરુ પોતાની જે કોઈ સંપત્તિ છે એ બધી જ શિષ્યને આપવા માટે તૈયાર છે, સાત્વિકતા પણ આપશે. અને જુઓ ને ગુરુપાદુકા ની અંદર શંકરાચાર્ય શું કહ્યું, કેટલી મોટી સંપત્તિ આપે છે, સમાધિ સટક પ્રણવઈ ભવાભ્યાં આહા, સમદમ આદિ સંપત્તિનો વૈભવ, સંયમ નિયમ સદાચાર, આજે સટ સંપત્તિ કહેવાય છે એને, સમાધિ સટક પ્રદ, અને પાછું એનો વૈભવ કયો, કહો. ગૃહસ્થનો વૈભવ જુદો છે, ત્યાગી સંત મહાપુરુષો એમના વૈભવ જુદા હોય છે, જટા હોય, ભસ્મ લગાવીને બેઠા હોય, સૌમ્યતા ભાવ હોય ઓછું, એમ લાગે ઓહો આ સંત કેટલા દિવ્ય તેજસ્વી અને દર્શનીય છે. આ એની સંપત્તિ, સમાધિ સત્ક પ્રદ વૈભવ. શંકરાચાર્યજી જયારે એનું આટલું મોટું મહત્વ બતાવતા હોય તો સદગુરુ પિતા છે, સદગુરુ પોતાના સંતાન માટે, પોતાના શિષ્ય માટે ઉદાહર છે, કશું સંતાડી નહીં રાખે, આપશે તો પોતાની સંપૂર્ણ વિદ્યા, પોતાની પાસે જે કઈ હશે તે ગુપ્તમાં ગુપ્ત પણ સદગુરુ શિષ્યને આપશે. આ બધું મેં પ્રાપ્ત કર્યું છે તને આપવા માટે, આવી તપસ્યા, અવતેજ, અવતપ એને આ પગલે. અને પરંપરામાં હોય તો પરંપરા કેટલી ઊંચી અવસ્થાની, કોઈ પણ પરંપરાથી પ્રાપ્ત થયેલો મંત્ર, એટલે પેઢીઓથી જે મંત્રની ઉપાસના થતી જપાતી હોય અને એની આગલી પેઢીને મળે ને, તો એ બહુ પ્રબળ મંત્ર હોય, એમાં શક્તિ હોય. પણ પોતે નવો મંત્ર લે એને ત્યાંથી શરૂ કરવી પડે, એને પછીની ત્રણ ચાર પેઢીઓ પછી જો સતત ચાલુ રહે તો એનું બળ મળે. બ્રાહ્મણ છે, ગાયત્રી મંત્ર તો એને પેઢીઓથી છે, યુગોથી છે, એટલે વધારે પડશે, વધારે શક્તિશાળી બનશે. જે પોતાનો મંત્ર છે, દાદાનો છે, જય મહારાજ, એ ફળ એ શક્તિશાળી. કેમ, આપણને ત્રણ પેઢી, ત્રીજી પેઢીઓ મળે છે. આમ સદગુરુ જયારે આપે છે ત્યારે પૂરી પરિપૂર્ણ સંપન્નતા આપી દે, અને કઈ આત્મનિષ્ઠાની, પોતાના સ્વસ્વરૂપની, આજે મને જય મહારાજે આટલું બધું મોટું તત્વ આપી દીધું. કદાચ શરૂઆતમાં શિષ્યને એમ થાય ગુરુ મહારાજે મને અઢળક સંપત્તિ આપી દીધી, મારે જોઈએ એના કરતા પણ વધારે સંપત્તિ આપી દીધી. સમય જતા એ થાળે પડે ત્યારે એમ થાય કે આ સંપત્તિને હું અધિકારી હતો. કૃપા પાત્ર રઘુનાયક કે રે, તમે તો જય મહારાજના કૃપા પાત્ર છો, તમારી પર કેવી કેવી કૃપા હશે, કેવી અમી દ્રષ્ટિ હશે, તમારી પર કેવો પ્રેમ મેર હશે. સદગુરુ મેર કરે જેને પૂરી જાય અજ્ઞાનનું જેન રે, સદગુરુ મેર કરે જેને. સદગુરુ ગુરુ છે એ જેની ઉપર કૃપા કરે એને જે કઈ આપે એના માટે બહુ સરસ વાત કરી છે આપણે. સદગુરુ મહારાજ મહેર કરો તો મહેરમ થઈ મનમાં. ગુરુ મહારાજે શું કહ્યું? સદગુરુ બોલ્યા વચન રહો તો વચનમાં જઈને મળી જાવ. એમાં જે કઈ બોધ સદગુરુએ આપ્યો છે એને ગુરુગમ કહેશે. એ ગુરુગમની અંદર ભળી જાઓ. વચન રહો તો વચનની અંદર ભળી જવાનું, કારણ કે વચન એ જય મહારાજનું સ્વરૂપ છે, શબ્દ દેહ છે જય મહારાજ. મહારાજશ્રીની ઉપસ્થિતિમાં લક્ષ્મણદાસજી મહારાજને જે કે બોધ ઉપદેશ આપ્યો તો એ એક બ્રાહ્મણે એને લખી લીધો, શ્લોકબદ્ધ કર્યો. જય મહારાજની સમાધિ પછી લક્ષ્મણદાસજી મહારાજને એક ગ્રંથ આપ્યો, ખાસો દળદાર મોટો ગ્રંથ હતો હસ્તલિખિત, અને સેવામાં સમર્પણ કરતા કહ્યું, લો લક્ષ્મણદાસજી મહારાજ આપણા જય મહારાજનો આ શબ્દ દે. ભલે જય મહારાજે સમાધિ લીધી પણ જય મહારાજનો શબ્દ દેહ હજુ જીવંત છે, આપણી સાથે છે. જેણે જેણે જે કઈ વાતો સાંભળી હશે, જે કઈ સંસ્કાર લીધો હશે, જે સમજ લીધી હશે એના મનમાં તો જીવિત છે. જય મહારાજ આપણામાં બેસીને જીવિત છે. જે કઈ સાંભળ્યું હોય, જે કઈ નિયમ આપ્યો હોય, જે પ્રેમ વાત્સલ્ય આપ્યું હોય એને વાંકો અને પોતાનામાં મેળવો. આપણે બાપજીને કે એક બાપજી આપને વચન પ્રમાણે તો મેં તો સાથ આપ્યો હતો, હવે વચન તો આપે પાડવાનું છે મને સાથ આપવાનું. આપણી સાથે જયારે જયારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપશું. આટલું મોટું કામ છે, આટલી મોટી સેવા છે. તો એ સદભાવપૂર્વક જય મહારાજના શબ્દો આપણા પોતામાં જીવંત રમ્યા કરતા, સતત રમ્યા કરતા, એની અનુભૂતિ થાય. વચન એ રહી વચન માં આ છે. જે કોઈ વચન છે એને તમે નિષ્ઠાથી શ્રદ્ધાથી સદગુરુના વચનને તમારા પોતાની અંદર સ્થિર કરો. જેટલું સદગુરુની વાણી જય મહારાજ જય મહારાજનો આદેશ સ્થિર કરતા જશો, સ્થિર કરતા જશો, એટલા જ એમ લાગશે કે જય મહારાજ પિતા તરીકે મારા પોતામાં જ આવીને બેઠા છે. એ સાત્વિકતાનો અનુભવ આપણા પોતામાં થશે, એ સંયમનો અનુભવ પણ અંદર થશે, એ સદાચાર પણ આપણે અનુભવીશું અંદર જ. આ નતું ને ક્યાંથી આવી ગયું? તે છે જય મહારાજની કૃપા. સદગુરુ મહારાજ પૂરણ પ્રેમ દયાળની મૂર્તિ છે. આવા દયાળુ છો, કેટલું બધું આપ્યું, કેટલા બધા ઉદાર છે, પરમ ઉદાર. ધ્યાન ધરણ આવા સદભાવપૂર્વક જય મહારાજના સત્સંગના જેટલા અનુરાગી થઈશું, જય મહારાજના શ્રીમુખના શબ્દો જેટલા આપણે આપણા જીવનમાં શ્રવણ દ્વારા સત્સંગ દ્વારા ઉતારીશું, એટલા જ જય મહારાજ સાક્ષાત સ્વરૂપે આપણા પોતામાં બિરાજેલા હશે. શબ્દ સદગુરુ સુરત ચેલો, તો સુરત મુરત ની પરંપરા છે, સુરત મુરત ની ઉપાસના છે. આપણી સુરતાઓને આપણા મનને નુરત આપણા આત્મા સુધી લઈ જવાનું છે. અને એ સદગુરુ પ્રત્યેની આપણી ભાવના એ સંતાનના વાત્સલ્ય તુલ્ય બની છે. સદગુરુ પિતા છે તો શિષ્ય એનું સંતાન છે, અને સંતાનને માટે એના એના દિલમાં એટલો જ સદભાવ એટલો જ પ્રેમ ને વાત્સલ્ય હશે. અને એ બધું જ પોતાનું જે કહે છે એ બધું અહીં મૂકીને જ જવાના છે, સંભાળવાનું છે જ. એટલા માટે લક્ષ્મણદાસજી મહારાજે જે સ્તુતિ કરી છે, જે હૃદયની અંદરથી પોતાની ભાવનાઓને પોતાની ભક્તિનો ઉદ્ગાર જે બહાર કાઢ્યો છે, એમાં આપણા સૌને માટે એક આદેશ મૂકી ગયા, એક આપણને દિશા માર્ગ આપી દીધો કે જો જય મહારાજને હંમેશા માતા પિતા તુલ્ય રાખજો જીવનમાં. એમને અનુભવ થયો લક્ષ્મણદાસજીને, અને એમને જે મળ્યું, સર્વસ્વ છોડીને આવ્યા હતા, અને અહીંયા આગાડી સદગુરુ જ મા બાપ તરીકે મળી ગયા. અને કહેતા તો કેવું કે બંધ બંધુ તમેવ કુટુંબ, ભાઈ બેન માતા પિતા બધું જ આપ છો. જો આટલી બધી ભક્તિની દ્રષ્ટિ હોય અને એની અંદર જય મહારાજનું સ્વરૂપ પિતા તરીકે અને આપણને એક સંતાનને ના વાત્સલ્યની માફક આપણને મળે એ પ્રેમ કોણ નહીં ઈચ્છે? જય મહારાજનો પ્રેમ કોણ હશે? એવો કોણ ભાગ્ય હશે સહેજે સદગુરુનું દર્શન, એ પ્રેમ વાત્સલ્યનું દર્શન કોણ ભાગ્યશાળી હશે કે નહીં મેળવી શકે? ભાગ્યશાળી તો લક્ષ્મણદાસજી મહારાજે પોતે જ સ્વીકારી કરી લીધું ભાગ્યશાળી. જુનાગઢમાં એક સંત હતા, એટલે ગૃહસ્થ સંત હતા, એમના અનુયાયો ઘણા બધા, પણ એની પત્નીને ભાગ્યશાળી આમ બોલાવે એટલે પેલા આવે ભાગશાળી એટલે નામ નહી બોલવાનું, એટલે પત્ની આનું ભારે કેમ છું આપણે નજરે જોઈએ. તો આ કોણ ભાગ્ય હશે સહેજે સદગુરુ, સદગુરુને પિતા તુલ્ય ભાવ આપણા હૃદયમાં જાગ્રત થાય, અને ગુરુ મહારાજને આપણા માટેનો એક વાત્સલ્ય ભાવ પુત્ર સંતાન તરીકેનો પ્રાપ્ત એમનામાં પણ જાગે, એવા શિષ્ય ક્યાંથી મળે? એવા સેવક કે એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠ ના આવે? તો પરસ્પરમ ભાવયંતા ભગવાને ગીતામાં કહ્યું, જો વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે પરસ્પર સદભાવ હશે ને તેને શ્રેય ઉપમા, એ જ પરમ કલ્યાણનો માર્ગ છે. શિષ્ય વચ્ચે વૈમનસ્ય હશે તો કલ્યાણકારી નહીં હોય, પણ ગુરુ શિષ્યનો નાતો પ્રેમનો હોય અને બધું જ પરસ્પર સમર્પણ હોય, શિષ્ય સમર્પિત થઈ જાય, સદગુરુ પણ પોતાનું બધું જ આપી દે, એનું નામ છે પરસ્પરમ ભાવયંતા શ્રેયમ પરમ મવાપ્સ્યથ, પરમ કલ્યાણ ત્યાંથી જ પ્રાપ્ત. સદગુરુ અને સદશિષ્યના સંબંધો આ રીતે સંપૂર્ણ સમર્પણના હોય છે. કશું બાકી સદગુરુ પોતાનું જ્ઞાન, પોતાની અંદર રહેલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ, એનો અનુભવ, એની અનુભૂતિ પણ આપી દે છે. એટલે અતારા માટે જેમ અંતિમ સમયે પિતા કોઈ પણ વડીલ પોતાના ઘરને તિજોરીની મુખ્ય ચાવી આપી દે, એટલે આ તા ચાવી તને આપું છું, બધું મળી ગયું. એમ સદગુરુ પણ જ્ઞાનનો ભંડાર છે, તપ અને ત્યાગના ભંડાર છો. આટલે સુધી તપ અને ત્યાગનો ભંડાર ખોલીને આપી દેતો તો જય મહારાજનો સંબંધ આપણો સૌનો, પિતા સંતાન તરીકેનો, વાત્સલ્યનો, પ્રેમનો નાતો, એ જ લક્ષ્મણદાસજી મહારાજે આપણને ચીંધ્યો છે કે આવો આ રસ્તે જય મહારાજ તમને મળશે. વાત્સલ્યના નાતે પિતા પુત્રના સંબંધ, અને ગાયો લક્ષ્મણદાસજી મહારાજે તો અમે માતા પિતા, અમે મારા મા બાપ, તમે એકના એક છો.